વચનામૃત ગઢડા મધ્યનું તેરમું. હૃદયમાં વ્યાપી રહેલા તેજમાં ભગવાનની મૂર્તિ વિરાજમાન છે, તેજ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે એમ સમજી ઉપાસનાની દ્રઢતા કરવાનો ઉપદેશ. સંવત 1878ના શ્રાવણવદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત, તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા હવાજે, હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આ જે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટેપ વધાર્યા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે ને એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે મારે સહજ સ્વભાવે એમ વર્તે છે જે આ સંસારને વિશે જે અતિ રૂડો શબ્દ તથા અતિ રૂડો સ્પર્શ તથા અતિ રૂડો ગંધ તથા અતિ રૂડો રસ તથા અતિ રૂડું રૂપ એ જે પંચ વિષય તેમાં હું મારા જીવને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતો ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય તે બે સમવર્તે છે અને રાજા તથા રંક તે પણ સમવર્તે છે. અને ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માગી ખાવું તે પણ સમવર્તે છે. અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમવર્તે છે. ને કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે તે બેય સમવર્તે છે. ને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમવર્તે છે. તથા સોનું, રૂપું, હીરો તથા કચરો તે બેય સમવર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધાય હરિભક્ત સરખા જણાય છે. અને મારા અંતઃકરણને વિશે અતિ તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈકે માથે પાણો ઉપાડ્યો હોય તથા રૂપિયા ને સોના મહોરની વાંસળી કેડે બાંધી હોય તેનો ભાર જણાય છે તેમ ભાર નથી જણાતો. ને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું, કોઈ દિવસ જીવ નથી તેનો પણ ભાર નથી જણાતો. અને આ જે હું ઉપર થકી કોઈક પદાર્થને વખાણું છું ને કોઈક પદાર્થને કુવખાણું છું તે તો જાણી જાણીને કરું છું. અને જે જે પદાર્થને વિશે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કારે જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે. અને જ્યારે ઢીલી મેલું છું ત્યારે તરત પાછી વળી આવે છે. જેમ આકાશને વિશે પથ્થરો ફગાવીએ તે જ્યાં સુધી હાથને જોરે કરીને ઠેલાય ત્યાં સુધી જ આકાશને વિશે રહે ને પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે. અને જેમ ઉછલેલ ઢોર હોય તેને માણસ બળાત્કારે કરીને જ્યાં સુધી ઊંચું જાળી રાખે ત્યાં સુધી રહે ને જ્યારે મૂકી દે ત્યારે ધબ લઈને પડી જાય. અને જેમ કોઈક પુરુષ સૂજે એટલો બળ્યો હોય ને દાંતે આખી સોપારી ભાંગી નાખતો હોય અને તે પુરુષને 10-20 કાગદી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલ ચણા પણ માંડ માંડ ચાવે, તેમ વિષય સન્મુખ બળાત્કારે વૃત્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે. તે આ જે એમ મુને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે અને તે હૃદયાકાશને વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાને વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમ મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિ પ્રકાશમય છે ને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે ને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે. પણ ચાર ભુજા કે અષ્ટભુજા કે સહસ્ત્ર ભુજા તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. તે મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી દેખાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે ને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વ મુક્ત છે. તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા અને ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. પણ આ ગઢડું શહેર કે આ ઓસરી એ કાંઈ દેખાતું નથી. અને જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. અને એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. તે ભગવાન ક્યારેક તો બે તત્વને ગ્રહણ કરીને પ્રગટ થાય છે ને ક્યારેક ચાર તત્વને ગ્રહણ કરીને પ્રગટ થાય છે અને ક્યારેક પાંચ તત્વને ગ્રહણ કરીને પ્રગટ થાય છે અને ક્યારેક 24 તત્વને ગ્રહણ કરીને પ્રગટ થાય છે ને ક્યારેક તો કૈવલ્યપણે પ્રગટ થાય છે. માટે આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી. ને અક્ષરધામના પતિ છે તે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે
નતત ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તંતે તદ્વાં પરમં મમ.
માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે એ ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે. ને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કૈવલ્ય રૂપે જ છે. અને તે ભગવાન જે જગ્યામાં વિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે, અને તે ભગવાનના વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાન પાનાદિક જે જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે। એવી રીતે જેણે ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેઠે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે, અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે, અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે। તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર્ધાન થાય છે ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે આ પૃથ્વીને વિશે પડી રહે છે। તે જેમ શ્રી કૃષ્ણની મૂર્તિને ખોળામાં લઈને રુક્મિણીજી બળીમુઆ તથા ઋષભદેવનો દેહ હતો તે દાવાનળને વિશે બળી ગયો એમ પણ થાય, અને ક્યારેક તો હાડ માંસ સહિત દિવ્ય ભાવ પામીને કાંઈ રહે નહીં, અંતર્ધાન થઈ જાય, અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ ધરે ને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રગટ થઈ આવે છે। એમ એ ભગવાનના જન્મ ને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે, અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિશે નહીં થાય। ને એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો પણ કોઈ રીતે ખામી ભાગશે નહીં। અને તમે એમ કહેશો જે અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન નથી થતા? તો એ તો પરમેશ્વરની ઈચ્છાએ કરીએ એમ રહ્યું છે એમ સમજવું, પણ તેને કંઈ કરવું રહ્યું નથી, એ તો કૃતાર્થ છે અને એ તો સર્વ સાધનના અંતને પામ્યો છે। અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત જો નિર્માન, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ ને નિસ્ને એમાં કાંઈક થોડી ઘણી કાચ્યપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી, પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાગશે નહીં। માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો, ને આ વાર્તા યથાર્થ સમજાણી હોય ને કોઈક પ્રારબ્ધ કર્મને વશ થઈને જો કોઈક નીચ ઊંચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃત્રાસુરની પેઠે જ્ઞાન જાય નહીં, તથા જેમ ભરતજીને મૃગનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મનું જ્ઞાન ટળ્યું નહીં એવું આ જ્ઞાનનું અતિશય મહાત્મ્ય છે। અને નારદ સંકાદિક ને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે, અને આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં, અને સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ આ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાની બુદ્ધિબળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી। અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજ્યામાં આવ્યું છે તેને જો ભૂત, ભવિષ્ય ને વર્તમાન એ ત્રણેય કાળને વિશે દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને એ વાતનો કાંઈ ગર્વ હોય નહીં, અને કોઈને વર કે શાપ દે નહીં, ને કોઈ ઠેકાણે વર કે શાપ દે પણ ખરા, ને કોઈ ઠેકાણે નિર્ભય રહે, ને કોઈ ઠેકાણે બીએ પણ ખરા, પણ તેણે કરીને પોતે કાંઈ હર્ષ શોક મનમાં લાવે નહીં। અને જેને ભગવાનનો આ કહ્યો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહીં, પણ કદાચિત ભૂંડા દેશ કાળાદિકને યોગે કરીને જો કંઈક અવળું કર્મ થઈ જાય તો પણ તે દ્રઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં। માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ કોઈ નથી. એ વાત જેને સમજાણી હોય તેનો તો અતિ મોટો આશય હોય. જોને અમારે પરમહંસ તથા સત્સંગી સમસ્ત પાસેથી કાંઈ સ્વાર્થ સાધવો નથી, તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈને વઢીએ છીએ ને કોઈને કાઢી મૂકીએ છીએ. તેનું એ જ પ્રયોજન છે જે કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજો. અને જે તેજને વિશે મૂર્તિ છે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. ને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો જે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે. તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાતને નિત્ય નવી ને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશોમાં આજ છે તેવી જ કાલ નવી ને નવી રાખજો. અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવી ને નવી રાખજો. અને જે જે ભગવાનની વાત કરો તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો એમ અમારી આજ્ઞા છે. અને આ વાર્તા એવી જીવનદાર છે જે દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી. અને દેહ મૂકીને ભાગવતી તનુએ કરીને પણ આ જ વાર્તા કરવી છે. ને આ જે અમે તમને વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે ને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે. અને અમે પ્રત્યક્ષ નજરે જોઈને તમને આ વાત કહી છે. ને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો અમને સર્વે પરમહંસના સમ છે. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણની વાર્તા કરી. તેને સાંભળીને સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હોવા જે તેજને વિશે મૂર્તિ કહી તેજ આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 13મું.
ગઢડા મધ્યના 13મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપાવાક્ય એક છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે પોતાની નિશે પોતાના મુક્તની સ્થિતિ કહી છે, જે અમારા મુક્તને સારા નરસા વિષય માન અપમાન કચરો કંચન સમ વર્તે છે અને વૈરાગ્યાદિક સાધનનો ભાર નથી રહેતો અને બળાત્કારે વૃત્તિને વિષય સન્મુખ જોડે તો માંડ માંડ જોડાઈને પાછી વળી આવે છે. તેનું કારણ એ છે જે અમારા તેજમાં દિવ્ય તેજોમય દ્વિભુજ મૂર્તિ સૌમ્ય ને કિશોર એવા અમને સદાય દેખે છે. એવી રીતે અમને જાણે ને દેખે તેને પણ ક્યાંય આસક્તિ રહે નહીં. બીજી બાબતમાં એ અમારા પ્રકાશના આત્મા બ્રહ્મ ને અક્ષરધામ એ ત્રણ નામ છે અને અમારા પરમાત્મા પરબ્રહ્મ ને પુરુષોત્તમ એ ત્રણ નામ છે અને અમે જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ અને ક્યારેક તત્વને ગ્રહણ કરીને પ્રગટ થઈએ છીએ અને ક્યારેક કૈવલ્યપણે પ્રગટ થઈએ છીએ અને આ લોકને વિશે મનુષ્ય જેવા દેખાઈએ છીએ પણ અક્ષરધામના પતિ છીએ. અને શ્રી કૃષ્ણને દ્રષ્ટાંતે કહ્યું છે કે અમે અક્ષરાતીત કહેતા અમારા તેજરૂપ અક્ષરધામ, તેથી અતીત એટલે પર છીએ, ને કૈવલ્ય મૂર્તિ છીએ, ને અમારું ધ્યાન કરનારાને કૈવલ્ય રૂપે દર્શન આપીએ છીએ, ને તે પરમપદને પામે છે, અને અમારા સંબંધને પામે તે જગ્યા, પદાર્થ ને સેવક તે સર્વે નિર્ગુણ થાય છે, અમને આવા જાણે છે તે સ્વતંત્ર થાય છે, અને અમે સર્વ અવતારના કારણ છીએ, ને સર્વ અવતાર અમારામાંથી પ્રગટ ને અમારામાં લીન થાય છે, અને અમારી પ્રગટ થવાની તથા અંતર્ધાન થવાની રીત અલૌકિક છે। ત્યાં શ્રી કૃષ્ણ ભગવાનના દેહ ત્યાગ કર્યાનું દ્રષ્ટાંત આપ્યું છે, અને આવા અમને સમજે તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય નહીં। ત્રીજી બાબતમાં આ વાર્તા સદગ્રંથોમાં હોય પણ અમારા ધામમાંથી આવેલા મુક્તના મુખ થકી જ સમજાય છે, અને આવું અમારું સ્વરૂપ સમજ્યામાં આવે તેને ત્રિકાળ દ્રષ્ટિનો ગર્વ કે હર્ષ શોક હોય નહીં, ને આવો નિર્વિઘ્ન માર્ગ બીજો નથી। માટે આ વાર્તા દ્રઢ કરીને રાખજો, અને તેજમાં મૂર્તિ કહી તે અમે પોતે જ છીએ એમ જાણજો, ને આ વાતનું બીજ લાવજો, એટલે જે જે વાત કરો તેમાં અમે સર્વેથી પર ને સર્વેના કારણ છીએ, અને અમારા તેજરૂપ અક્ષરધામમાં સદાય વિરાજમાન છીએ એ વાત લાવજો। પ્રશ્ન એક, મોટેરા હો તે આગળ બેસો એમ કહ્યું, તે મોટેરા કોને જાણવા? ઉત્તર એક, પોતાના સિદ્ધ મુક્તો જે આ વાતમાં સમજે છે તેમને આ ઠેકાણે મોટેરા કહ્યા છે। પ્રશ્ન બે, પહેલી બાબતમાં આ વાત સભામાં કર્યા જેવી નથી એમ કહ્યું, તેનું શું કારણ હશે? ઉત્તર બે, પોતે પોતાના વખાણ સભામાં ન કરવા એમ પોતાના આશ્રિતોને સૂચવ્યું છે। પ્રશ્ન ત્રણ, અમારા જીવને બાંધવાને ઈચ્છીએ તો પણ નથી બંધાતો એમ કહ્યું, તે શ્રીજી મહારાજ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, તેમણે પોતાને જીવ કેમ કહ્યા હશે? ઉત્તર ત્રણ, જે આધાર વ્યાપક ને પ્રકાશક હોય તે જીવ કહેવાય, તે જેમ આ દેહનો પ્રકાશક ને હલાવનાર ચલાવનાર ચૈતન્ય છે તેને જીવ કહેવાય છે, તેમ શ્રીજી મહારાજ જીવ, ઈશ્વર, બ્રહ્મ, અક્ષરાદિક સર્વના આધાર, આત્મા, વ્યાપક ને પ્રકાશક છે, એવી રીતે સર્વને જીવાડનારા હોવાથી જીવ કહ્યા છે। પ્રશ્ન ચાર, સર્વે હરિભક્ત સરખા જણાય છે પણ નાના મોટા નથી જણાતા એમ કહ્યું, તેનું શું કારણ હશે? ઉત્તર ચાર, જે ભક્ત અંતર્વૃત્તિ કરીને શ્રીજી મહારાજની મૂર્તિને દેખે ત્યારે તે ભક્તને સારા નરસા વિષય તથા નાના મોટા, રાજા રંક, માન અપમાન, કચરો કંચન એ સર્વે સમ થઈ જાય છે, તે એવા ભક્તને ભેદ રહેતો નથી એમ કહ્યું છે, પણ નાના મોટા એવો ભેદ નથી એમ નથી કહ્યું, ભેદ તો સદાય છે જ, અને જ્ઞાન વૈરાગ્યાદિક સાધનનો ભાર એટલે મહત્તા રહેતી નથી પણ સાધન મૂકી દે છે એમ ન જાણવું. પ્રશ્ન 5. જ્ઞાન વૈરાગ્યાદિકના રૂપ શા હશે? ઉત્તર 5. શ્રીજી મહારાજની મૂર્તિ વિના શ્રીજી મહારાજના તેજ રૂપ અક્ષરધામને વિશે પણ પ્રીતિ નહીં, તે વૈરાગ્યનું રૂપ છે. અને સ્થૂળ દેહે કરીને શ્રીજી મહારાજના નાના મોટા વચન પાળવા તથા અંતઃકરણમાં શ્રીજી મહારાજની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ ન થાય તે સદ્ધર્મનું રૂપ છે. અને શ્રીજી મહારાજના તેજરૂપ જે બ્રહ્મ, તે રૂપ પોતાને માનવું તે અહીં જ્ઞાનનું સ્વરૂપ છે. પ્રશ્ન 6. મૂર્તિ ઘનશ્યામ છે પણ અતિશય તેજે કરીને શ્વેત જણાય છે એમ કહ્યું, તે મૂર્તિને ઘનશ્યામ કહી ને તેજને શ્વેત કહ્યું, તે ઘનશ્યામ મૂર્તિનું તેજ શ્વેત શી રીતે હોવું જોઈએ? ઉત્તર 6. અમે અહીં મનુષ્ય ભાવે ઘનશ્યામ દેખાઈએ છીએ, પણ જેને અમારે વિશે સ્થિતિ થાય છે તે અમને અમારા તેજમાં જેવા શ્વેત મૂર્તિ છીએ તેવા જ દેખે છે. માટે મનુષ્ય ભાવે શ્યામ જણાઈએ છીએ એમ કહ્યું છે. પ્રશ્ન 7. અમે માતાના ઉદરને વિશે ભગવાનની મૂર્તિ દેખતા એમ કહ્યું, અને અમદાવાદના 7મા વચનામૃતમાં અમે એક જ ભગવાન છીએ એમ કહ્યું છે, તે પરસ્પર વિરોધ આવે છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર 7. આ ઠેકાણે શ્રીજી મહારાજે પોતાના મુક્તની સ્થિતિ કહી છે, જે અમારા મુક્ત હોય તે અમારી મૂર્તિને સદાય દેખે છે એમ કહ્યું છે. પ્રશ્ન 8. બીજી બાબતમાં રામકૃષ્ણાદિક રૂપે અમે પ્રગટ થઈએ છીએ એમ કહ્યું, તે રામકૃષ્ણાદિક રૂપે કેવી રીતે પ્રગટ થતા હશે? ઉત્તર 8. રામકૃષ્ણાદિક અવતારોની વિશે પોતાની અંતર્યામી શક્તિ દ્વારે રહ્યા છે, તેથી એ રૂપે થાય છે એમ જાણવું. તે પ્રથમના 33મા વચનામૃતના 7મા પ્રશ્નોત્તરમાં કહ્યું છે, અને તે અવતારો તેમના ધામમાં લઈ જાય એટલું કલ્યાણ કરે છે. પણ આત્યંતિક કલ્યાણ તો શ્રીજી મહારાજ તથા એમના મુક્ત જ કરે, પણ બીજાથી ન થાય. પ્રશ્ન 9. ક્યારેક બે તત્વનું, ક્યારેક ચાર તત્વનું, ક્યારેક પાંચ તત્વનું ને ક્યારેક 24 તત્વનું ગ્રહણ કરીને પ્રગટ થઈએ છીએ, અને ક્યારેક કૈવલ્યપણે પ્રગટ થઈએ છીએ એમ કહ્યું, તે કેવી રીતે સમજવું? ઉત્તર 9. શ્રીજી મહારાજ પ્રકૃતિ પુરુષ થકી સૃષ્ટિ કરે છે, તે સૃષ્ટિમાં અનુક્રમે તથા કૈવલ્યપણે અવતાર ધારે છે એમ પ્રથમના 63મા વચનામૃતમાં કહ્યું છે. તે જ્યારે અનુક્રમે અવતાર ધારે છે ત્યારે પ્રકૃતિ પુરુષ દ્વારે ધારે છે. તે એક તત્વ પુરુષ ને બીજું તત્વ પ્રકૃતિ એમ બે તત્વો કહ્યા છે. અને પ્રધાન પુરુષ દ્વારે ધારે ત્યારે તે પ્રધાન પુરુષમાં પ્રકૃતિ અને પુરુષ બેનો પ્રવેશ હોય છે. માટે એ બે તત્વને પ્રધાન ને પુરુષ એ બે તત્વ મળીને ચાર તત્વ કહ્યા છે. અને મહત્તત્વ દ્વારે અવતાર ધારે ત્યારે તે મહત્તત્વ મળીને પાંચ કહ્યા છે. અને વૈરાજ રૂપે ધારે ત્યારે 24 તત્વનું ગ્રહણ કરીને પ્રગટ થાય છે એમ કહ્યું છે. એવી રીતે તત્વનું ગ્રહણ કરે છે એમ જાણવું અને જીવોના આત્યંતિક કલ્યાણ કરવા સારું પોતે આવે તે કૈવલ્ય રૂપે પ્રગટ થાય છે એમ કહ્યું છે. પ્રશ્ન 10. સર્વ અવતાર અમારે વિશેથી પ્રગટ થાય છે ને પાછા અમારે વિશે લીન થાય છે એમ કહ્યું, તે પ્રગટ ને લીન કેવી રીતે થતા હશે? ઉત્તર 10. શ્રીજી મહારાજની મૂર્તિમાં અનાદિ મુક્તો રહ્યા છે. તે મુક્તો જીવોના મોક્ષ કરવા શ્રીજી મહારાજના સંકલ્પથી અહીં દર્શન આપે છે અને જીવોનો ઉદ્ધાર કરીને અંતર્ધાન થઈને શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થઈ જાય છે. એવી રીતે મુક્ત દ્વારે પ્રગટ થાય છે. અને જેમ લોઢામાં અગ્નિ જ્વાળા દ્વારે આવે છે ને પાછો નીકળી જાય છે, તેમ બીજા અવતારોમાં પોતાનું ઐશ્વર્ય મૂકે છે ને પાછું લઈ લે છે એમ પ્રગટ ને લીન સમજવું. પ્રશ્ન 11. આવી રીતે અમારા સ્વરૂપની દ્રઢતા હોય તેને કદાચિત નિર્લોભ, નિષ્કામ, નિઃસ્વાર્થ, નિઃસ્નેહ એમાં થોડી ઘણી કાચ્યપ રહી જાય તેની કાંઈ ચિંતા નથી એમ કહ્યું. તે કાચ્યપ કેટલી હોય તો વાંધો ન રહે? ઉત્તર 11. શ્રીજી મહારાજને સર્વેના કારણ ને અવતારી ને સદા દિવ્ય તેજોમય સાકાર મૂર્તિ સમજે તે સ્થૂળ દેહે તો નાના મોટા વચન, શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ તથા ધર્મામૃતમાં કહ્યા પ્રમાણે યથાર્થ પાળે પણ સંકલ્પ ટાળી નાખ્યા ન હોય તે કાચ્યપ કહી છે. તે કાચ્યપ હશે તો પણ તેનું અંતે પૂરું કરીશું એમ શ્રીજી મહારાજે કહ્યું છે. પ્રશ્ન 12. ત્રીજી બાબતમાં નારદ સનકાદિક ને બ્રહ્માદિકની સભામાં નિરંતર આ વાર્તા થાય છે એમ કહ્યું અને મધ્યના 9મા વચનામૃતમાં નારદ સનકાદિક ને બ્રહ્માદિક તે આ વાર્તા સાંભળે તો એમ કહે, જે આવી વાર્તા અમે કોઈ દિવસ સાંભળી નથી એમ કહ્યું છે. તે પરસ્પર વિરોધ આવ્યો તે કેમ સમજવું? ઉત્તર 12. મધ્યના 9મા વચનામૃતમાં શ્રીજી મહારાજ તથા મુક્ત પધાર્યા પહેલાની વાત કરી છે. જે અમે મનુષ્ય રૂપે દર્શન નહોતા આપ્યા ત્યારે એમણે આ વાત સાંભળી નહોતી અને આજ અમે ને અમારા મુક્ત પધાર્યા ત્યારથી નિરંતર એમની સભામાં આ વાર્તા થાય છે. તે જેતલપુરના 5મા વચનામૃતમાં અમારા ને આ સભાના દર્શન કરવા નિરંતર આવે છે. તે શ્રીજી મહારાજ તથા મુક્ત પધાર્યા ત્યારથી નિરંતર સમજવું માટે 9મામાં પોતે પધાર્યા પહેલાની વાત છે ને આમાં પોતે પધાર્યા પછીની વાત કહી છે. પ્રશ્ન 13. સદગ્રંથમાં વાત હોય તે સત્પુરુષના મુખ થકી સમજાય છે એમ કહ્યું ને તમે ધામમાંથી આવેલા મુક્તથી સમજાય છે એમ કેમ કહ્યું? ઉત્તર 13. સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે સમજાય છે એમ કહ્યું. તે સાધનિકને પ્રગટ થાય એમ કહેવાય નહીં, ધામમાં રહેતા હોય તેને જ પ્રગટ થાય એમ કહેવાય. માટે પ્રગટ થાય એમ કહેવાથી જ મુક્તને જ કહ્યા છે એમ જાણવું, માટે મહાપ્રભુ વિના કે તેમના મુક્ત વિના આ વાત સમજાતી નથી. પ્રશ્ન 14. તેજમાં મૂર્તિ છે તેને અમે દેખીએ છીએ એમ જાણશો તો પણ તમારું પરમ કલ્યાણ થશે એમ શ્રીજી મહારાજે કહ્યું. તે એમ જાણવાથી પરમ કલ્યાણ શી રીતે થાય? ઉત્તર 14. શ્રીજી મહારાજે અમે ભગવાન છીએ એમ કહ્યું તેમાં કેટલાકને સંશય થયો, તેથી શ્રીજી મહારાજે કહ્યું, જે અમને ભગવાન ન જાણો તો મુક્ત જાણજો, એટલે તમારે મુક્તપણાનું હેત થશે, તેણે કરીને વિશ્વાસ આવશે ત્યારે અમારી વિશે ભગવાનપણાની દ્રઢતા થશે ને તમારું પરમ કલ્યાણ થશે એમ સમજવાનું છે. પ્રશ્ન 15. દ્રઢ આશ્રયવાળાને ભૂંડા દેશ કાળાદિકને યોગે કરીને અવળું કર્મ થઈ જાય તો પણ કલ્યાણના માર્ગથી પડી જાય નહીં એમ કહ્યું, તે અવળું કર્મ કિયું જાણવું? ઉત્તર 15. પંચવર્તમાન માહીલું કોઈક વર્તમાન લોપાઈ જવાય અથવા કાંઈક પાપ થઈ જાય એ કર્મ અવળું જાણવું, તો પણ શ્રીજી મહારાજનો દ્રઢ આશરો હોય તો કલ્યાણના માર્ગમાં રહે પણ પડી જાય નહીં, પણ પાપનો દંડ ભોગવાવીને મોક્ષ કરે ને આ દેહે પ્રાયશ્ચિત ન કરે તો બીજે દેહે પણ દંડ ભોગવાવીને મોક્ષ કરે, પણ દંડ ભોગવાવ્યા વિના મોક્ષ ન થાય. ઇતિ ગઢડા મધ્યના 13મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.